सदाचारी जीवन, संयमी जीवन जेने कहेवाय, जेनी पासे नैतिकता छे, चारित्र्य छे, त्यां प्रभु निवास करतो ज होय छे। ने ज्यां नैतिकता नथी त्यां अनेक प्रकारना छल प्रपंच, ज्यां संयम नथी ત્યાં આગાડી પણ અનેક જાતની માનસિક વિકૃતિઓ જ મનની અંદર એટલી ભરેલી હોય કે મનમાં ઈશ્વરને માટે કોઈ સ્થાન જ ના હોય, જગ્યા જ ના મળે। આખી ગાડી કે બસ ભરેલી હોય, કાર ભરેલી, પેલા ચઢના જરાય જગ્યા નથી, અંદર પગ મૂકવાની જગ્યા નથી, અંદર ચડશો જ નહીં। એમ આ બધો કચરો વિકૃતિઓનો મનમાં એટલો બધો ભરમાર પડેલો હોય કે ભગવાનને અંદર આવવું તો પગ મૂકવાની જગ્યા ના મળે। આ મન છે તો ભગવાનને માટે નિવાસવાળું સ્થળ કેવું હોવું જોઈએ? જનની સમજા નહીં પરનારી, ક્યારે પણ ક્યાંય વિકૃતિનું સ્થાન માનસમાં ન હોવું જોઈએ। કોઈ પણ શ્રંગાર કે સૌંદર્યને જોતા મનમાં સહેજ પણ ક્ષોભ ન હોવો જોઈએ, એટલી સ્વસ્થતા માનસિક। એને વાલ્મીકીજી કહે છે, જનની સમ જા નહીં પરનારી, માની સામે ક્યારે પણ વિકૃતિ હોય જ ન શકે। એક સંતાન તરીકે તો બસ સર્વત્ર પ્રકૃતિની અંદર જનનીની જગદંબાની ઝાંખી થાય, દર્શન થાય। કોઈ પણ પુરુષ શરીર હોય કે સ્ત્રી શરીર હોય, એની અંદર ભગવત દર્શન કે ભગવતી દર્શન જ હોય। પરનારી જે પરસ્ત્રી છે, પરપ્રકૃતિ છે, એને માટે માણસ સદાય સજાગ, સતર્ક અને જાગૃત બને રહે। એના મનની અંદર હંમેશને માટે શ્રંગાર અને સૌંદર્ય પ્રત્યે આદર હોય, સદભાવ હોય, પણ વાસનાયુક્ત વિકૃતિ ક્યારે પણ ન હોય। અને એ સંયમ અને સદાચાર જ્યાં હોય ત્યાં આગળી તુલસીજી કહે છે કે જનની સમ, જેમ પોતાની મા એ મા છે, એમાં બીજો કોઈ પણ ભાવ ન હોય, અને એ જ ભાવ દરેક સ્ત્રી માત્રમાં માતૃભાવ, જ્યાં જુઓ ત્યાં મારી માતૃશક્તિ સતત જાગ્રત છે, ચેતનવંતી છે, એવો ભાવ જ્યાં હોય, કોઈ પણ પારકી વસ્તુ ઉપર દાનત ન બગાડવી, ચાહે ધન હોય, વસ્તુ હોય, સંપત્તિ હોય કે કોઈ વ્યક્તિ હોય, પારકી વ્યક્તિ ઉપર, પારકી વસ્તુ ઉપર, પારકી સંપત્તિ ઉપર ક્યારેય પણ મન બગાડવું નહીં। અને પર ધન પરાવ, પારકું ધન, વિષાદ વિષમ કેમ, ભયંકરમાં ભયંકર ઝેર કયું, વિષતે વિષભારી, એ મોટામાં મોટું ઝેર છે। અને એ ઝેર જેને વ્યાપે ને એ માણસ ક્યારેય સુખ શાંતિ પ્રાપ્ત કરી જ ન શકે। એકવાર એના માનસમાં, એના જીવનમાં ઝેર પ્રવેશી ગયું પારકાના ધન માટે, કોઈ દિવસ શાંતિ નહીં મેળવી શકે। જોજો, ઘણા એવા જોયા છે એના જીવન, ઘણું બધું ભેગું કર્યું હોય પણ કોળીઓ શાંતિથી ખાઈ ના શકતો હોય, એટલું બધું હોય, બીજા બધાએ ખાતા હોય પણ એવા રોગો હોય કે એને એ પ્રમાણે એટલું જ ખાવું પડે। પરહેજ સંયમ ના કહેવાય, એને સજા કહેવાય। ઘરમાં એટલું બધું ખાવાનું પડ્યું હોય, એની દેખતા પોતે બીજા બધા ઘણા બધા ખાતા હોય, પોતે કઈક કઈક થી ગમે તેમ કરીને ભેગું કરી આણ્યું હોય, છતાંય એક કોળીઓ પોતે મોઢામાં ના મૂકી શકે. એને તો સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર બધી ડીશો પીરસી હોય, એની થાળીમાં માત્ર કોરો ખાખરો હોય. બીજા બધાને જોવે કે મારું કમેલું આ બધા ખાય છે, મારે ભાગ ભૂકા ખાખરા ઝોપડેલાય નહી. કેમ કે એ પ્રકારની વિકૃતિઓ એના જીવનની અંદર વ્યાપી ગયેલી છે. જ્યાં સુધી પારકું ધન, પારકી સંપત્તિ, પારકી વસ્તુ કે પારકી વ્યક્તિની અંદર આપણું મન જ્યારે વિકૃત થાય ને, ત્યારે આ દશા થાય. અને વાસનાયુક્ત વિકૃતિઓ પણ શરીરને એટલું ખતમ કરી નાખે, એટલું ખલાસ કરી નાખે કે એનામાં ઓજ તેજ દેખાય જ નહીં. ભર જોવાની અંદર ની અંદર એ ઘરડો લાગે. કેમ કે એનામાં એ વિકૃતિઓ પહોંચી ગઈ છે અંદર, પરધનની પર વ્યક્તિની વિકૃતિઓ, જેને કારણે એ સ્વયં અંદરથી જ પ્રેતાત્મા બની ગયો હોય, એની પાછળ ધૂણ્યા કરતો હોય, પાગલ બન્યો હોય. ધન પરાવ વિષતે વિષભારી. અને એટલા માટે પારકા ધનને, પારકી વસ્તુને, પારકી વ્યક્તિને, પુરુષ હોય કે સ્ત્રી હોય, એને વિષ કહ્યું છે, ઝેર છે. વિષાદ વિષમ કિમ વિષયા સમસ્તા, દુઃખી સદા કો વિષયા અનુરાગી. એ ક્યારે સુખી ન થઈ શકે જેનામાં પર વ્યક્તિની અંદર આસક્તિ ભરેલી પડી હોય. પોતાના ઘરનું છોડીને પોતાની થાળી પીરસેલી સરસ મજાની હોય, છતાંય પારકાની થાળીમાં દાનત બગાડે, એ મોટામાં મોટું ઝેર છે. એટલે પ્રભુની સમક્ષ વાલ્મીકીજી, તુલસીદાસજી પણ પોતાના હૃદયના ભાવ, એક સાધુ ભાવ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે કે જીવન, માનવ જીવન જ્યારે મળ્યું છે ત્યારે એને માણસ તરીકે આપણને જીવતા આવડવું જોઈએ. જ્યારે આવી પારકી વસ્તુ, પારકી કોઈ પણ પરિસ્થિતિને જ્યારે એની અંદર માણસ વિકૃત થાય ને, ત્યારે પશુ કરતા પણ ભૂંડો હોય બની જાય છે, એને ભાન નથી રહેતું કે આટલા બધાની ઉપર જુલમ કરું છું. પારકા ધનને પોતાનું બનાવવા માટે અબજો રૂપિયા મળવા છતાંય થાકતો ન હોય, મોંઘવારીથી લોકોના હીર ચૂસતો હોય, લોકોનું ખાવાનું ભાણું છીનવી લેતો હોય, એ માણસ સુખી કે શાંતિ ક્યાં રહેવાનો હતો, થવાનો હતો? માણસને વિચાર કરવો પડે કે સાંજે શું કહીશ મધ્યમ વર્ગને. પણ એ પારકું ધન પોતાનું અબજો રૂપિયા કરવા છતાંય સંતોષને શાંતિ ના મળતી હોય તો સુખી ક્યાંથી થવાનું હતું? અને એટલા માટે એ પારકા ધનને અહીંયા તુલસીદાસજીએ ભયંકર વિષ કર્યું છે. એને અડવું નહીં, સામે પડ્યું હોય છતાંય એને તુચ્છ ગણી નહીં. રાકા ને બાકાની વાત ખબર છે ને? રસ્તે ચાલતા હતા એક ગામથી બીજે ગામ જતા, અને આગળ ભક્ત રાકા બાંકા હતો, આગળ ચાલતો હતો, જોયું કે કોકની ઘરેણાની પોટલી પડી ગઈ છે. પણ પાછળ એની પત્ની આવતી હતી, એણે પગ વળી એને ધૂળથી ઢાંકવા માંડી, એટલે પાછળ એની પત્ની પણ એના કરતા સવાઈ હતી ત્યાગમાં, ભગવત ભજનમાં. કે ધૂળથી ધૂળને શું કરો, શું ઢાંકો છો? એટલે રાકા એને પગે પડ્યો, પતિ પણ પત્નીને, કે મને તો એમાં સોનું દેખાયું પણ તને તો એમાં ધૂળ જ દેખાય, મારા કરતા તું ધન ભરાવ વિષતે વિષભાર. આ રીતનો એના તરફ કોઈ પણ જાતની આમ લાલચ વૃત્તિ ન થવી જોઈએ કે લાવ લોભ વૃત્તિ તેને ઉપાડી લઉં. છે પડ્યું છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ ગંગાજીના કિનારે બેઠા હોય, એક હાથમાં માટીનું ઢેફું લઈને બીજા હાથમાં સુવર્ણ હોય, બંને તરફ આમ નજર કરી સમલો સ્ટાસ્મ કાંચના, એને માટીનું ઢેફું હોય કે સોનાનો ટુકડો હોય બંનેને સમાન ગણી અને બે હાથે એને સીધું ગંગાજીમાં ફેંકી દે. તો આમ પારકા ધન પ્રત્યે, પારકી વસ્તુ પ્રત્યે, પારકી વ્યક્તિ પ્રત્યે ક્યારેય પણ દાનત ન બગડે. અને એની અંદર કે આ મારાથી કેવી રીતે લેવાય, અને એવા ધર્મ સંકટો ઉભા થયેલા હોય છે. કોઈ પોતાનું જૂનું મકાન વેચ્યું હોય અને પેલો નવું બનાવતા અંદરથી નીકળે ત્યારે આપવા જાય જૂના માલિકને, ભાઈ આ તારા ઘરમાંથી નીકળ્યું, તું લઈ લે. પેલો જૂનો માલિક પણ એમ કે ભાઈ મારા પ્રારબ્ધમાં હોત તો મને પહેલું ના મળ્યું હોત, પણ આ તો તારા પ્રારબ્ધનું હતું એટલે તને મળ્યું છે, હું ના લઉં. ધન પરાવ વિષતે વિષભાર. આ છે ધર્મની નાજુકતા, આ છે ધર્મની ગહેરાઈ ઉડાણ. અને એને તુલસીજી કે જનની સમ જા નહીં પર નારી, ધન પરાવ વિષતે વિષભાર.